समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो आपणे अध्याय करी रह्या छीए। पुण्य पाप अधिकार पूरो थयो, हवे चौथो अधिकार आश्रव अधिकार। अहींया आश्रव अधिकार नी शुरुआतमां पंडित हिम्मतभाईए एक काव्य पंक्ति रची छे अने ते द्वारा एमणे मंगलाचरण कर्युं छे। द्रव्याश्रवथी भिन्न छे भावाश्रव करी नाश थया सिद्ध परमात्मा नमो देह सुख आश। कहे छे के द्रव्य आश्रव थी भिन्न छे एवा सिद्ध परमात्मा कि जेमने भाव आश्रव नो नाश कर्यो छे तेमने हूँ नमस्कार करू छु, तेज परम सुखनु कारण छे। द्रव्य आश्रव अने भाव आश्रव। द्रव्य आश्रव जड छे, भाव आश्रव आत्माना छे। जड द्रव्य आश्रव तो त्रिकाळ त्रणे काळ आत्माथी जुदा छे, आत्मद्रव्य अने जड आश्रव ए तो क्यारे एक थया नथी। आत्मा जड आश्रव थी भूतकाळमां वर्तमान काळमां अने भविष्यकाळमां जुदो ज छे, जुदो हतो अने जुदो रहेशे। ए परमाणु रचकणो ए अजीव छे, अचेतन छे, जड छे अने एनाथी तो आ भगवान आत्मा जुदो ज छे। पण जे भाव आश्रव छे ए जीवना विकारी भाव छे, अशुद्ध भाव छे, शुभाशुभ भाव छे, जे पुण्य पापना विकारी भावो, तेमनो स्वभावना आश्रय जईने नाश कर्यो छे अने एम परम वितराग दशाने प्राप्त करी छे, एटले परमात्मा पद ने प्राप्त कर्युं छे, एटले के सिद्धनी पर्याय प्रगट थई छे, एवा सिद्ध भगवान ने नमस्कार करू छु। अर्थात के जेमने मोक्ष प्राप्त कर्यो छे एवा सर्वज्ञ परमात्मा ने हूँ नमस्कार करू छु। एमणे पूर्ण आनंद प्राप्त कर्यो छे अने मने पण एवा पूर्ण आनंदनी प्राप्ति थशे एवी आशाथी, एवी अभिलाषाथी हूँ एमने नमस्कार करू छु। एमां नमस्कार करवू ए पण आम तो शुभ राग छे, विकल्प सहित छे, छता पण मंगलाचरणमां एवो भाव व्यक्त करवामां आवे छे। ए द्वारा जे लखनार छे अथवा तो अनुवादक छे एने अंतरमां एम थाय छे के हूँ जे कई करीश તે બરાબર થશે, એમાં ક્યાંય કોઈ શરત ચૂક નહીં થઈ જાય એવો અંદરમાં ભાવ છે. એટલે એ પોતાના કાર્યની વિના વિઘ્ને પૂર્તિ થવા માટે હંમેશા એવા મંગલાચરણ કરે છે. તો અહીંયા પંડિત હિંમતભાઈએ પણ આ ભાષાંતર કરતા પહેલા એ પ્રમાણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. હવે આશ્રવ અધિકારની શરૂઆતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે હવે આશ્રવ પ્રવેશ કરે છે, અથ પ્રવિષ્ટ્યાસ્ત્રવ, એટલે હવે આશ્રવ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ એટલે વેશ ધારણ કરીને, કોઈ પણ એક જાતનો વેશ ધારણ કરી અને પ્રવેશ કરે છે, તેમ અહીં આશ્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યક જ્ઞાન છે અને એવા સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે. નૃત્યનો અખાડો કહો કે એ નૃત્ય કરવાની જગ્યા કહો કે જ્યાં વેશ ધારણ કરીને, જુદા જુદા વેશ ધારણ કરી અને નટ આવે છે, તો એ જેવા વેશમાં આવ્યો છે એ વેશને સ્વાંગ કહેવામાં આવે છે. તો અહીંયા આશ્રવનો સ્વાંગ ધરી ને આવે છે. હવે આશ્રવનો સ્વાંગ શું છે એની વાત તો આગળ કરશે, પરંતુ એ પહેલા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવા સ્વાંગને જાણવા વાળું સમ્યક જ્ઞાન છે કે જેને ખ્યાલ આવી જાય છે કે આ તો સ્વાંગ છે, આ તો વેશ છે, આ કંઈ સત્ય નથી. એટલે એવું જે સમ્યક જ્ઞાન, એના મહિમારૂપ મંગલ કર્યું છે. તો કળશ 113માં એવા સ્વાંગને યથાર્થ જાણનાર સમ્યક જ્ઞાન છે એના મહિમારૂપ વાત કરી છે. તો કળશ 113 અથ મહા દી નિર્ભરમંથન સમર રંગ પરાગતમ આશ્રવમ અયમ ઉદાર ગંભીરમ જયો જયતિ દુર્જય બૌદ્ધ ધનુર્ધર. કળશ 113ના અર્થમાં અહીંયા કહે છે કે અથ સમરાંગ પરાગતમ, એટલે સમરાંગણમાં આવેલા, હવે સમરાંગણમાં આવેલા મહામદ નિર્ભર મંથરમ, મહામદથી ભરેલા મદમાતા આશ્રવમ અયમ દુર્જય બોધ ધનુર્ધર. આશ્રવને આ દુર્જય જ્ઞાન બાણાવાળી જયતી એટલે જીતે છે. શું કહ્યું કે હવે સમરાંગણમાં આવેલા મહામદથી ભરેલા મદમાતા આશ્રવને આ દુર્જય જ્ઞાન જીતે છે. દુર્જય જ્ઞાન કેવું છે કે જેને જીતી ન શકાય એવું એ દુર્જય જ્ઞાન છે. એની સરખામણી અહીંયા જે ધનુર્ધર એટલે બાણાવાળી છે એના સાથે કરી છે. એ એવું દુર્જય જ્ઞાન જેને જીતી ન શકાય એવું છે, એ પેલા આશ્રવને જીતી લે છે. અને આશ્રવ કેવો છે તો કહે છે કે એ સમરાંગણમાં એટલે યુદ્ધના મેદાનમાં આવેલો છે અને મહામદથી ભરેલો છે એવો એ આશ્રવ એને આ જ્ઞાન જીતી લે છે. મદથી ભરેલો એ આશ્રવ, આશ્રવ કેમ મદથી ભરેલો છે, કેમ કે આશ્રવને કારણે કેટલાય ભવ ભ્રમણમાં રખડી પડ્યા છે. મોટા રાજા મહારાજા પણ ભવ ભ્રમણમાં રખડી પડ્યા છે. અરે મુનિઓ પણ, જેમણે માત્ર બાહ્ય ચારિત્ર લીધું હતું, એવા પણ એ ભવ ભ્રમણમાં રખડી પડે છે. એટલે આશ્રવ એ જીવ માત્રને રખડાવે એવું છે. એવા આશ્રવને આ જ્ઞાન જ જીતી લે છે. આશ્રવને માત્ર જ્ઞાન જ જીતે છે, બીજું કોઈ એને જીતી શકતું નથી. આરો કહે છે કે એ કેવું છે, એ જ્ઞાન છે કેવું છે, એની આગળ વાત કરતા કહે છે કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે, અર્થાત આશ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો એ ઉદય છે અને ગંભીર છે. અર્થાત જેનો પાર છદ્મસ્ત જીવો પામી શકતા નથી એવો છે. એ જ્ઞાનનો ઉદય ઉદાર છે, એટલે કે પેલા આશ્રવને જીતી શકવામાં જેવો જોઈએ તેવો છે અને છદ્મસ્ત જીવો એને પામી નથી શકતા, એટલે એ ગંભીર છે. ભાવાર્થમાં અહીંયા વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે અહીં નૃત્યના અખાડામાં આશ્રવે પ્રવેશ કર્યો, એટલે કે એ રંગભૂમિમાં આશ્રવ આવ્યો. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે. નવ રસ આપણે કહીએ છીએ ને, શાંત રસ ને, વીર રસ ને. અહીંયા જે વાત લીધી છે વીર રસમાં લીધી છે. એટલે નૃત્યના અખાડામાં આશ્રવે પ્રવેશ કર્યો છે અને નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે, તેથી અહીં રસવત અલંકાર વડે એ શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતે છે. અહીંયા વીર રસ દ્વારા વર્ણન કર્યું છે. યુદ્ધનું મેદાન એવી કલ્પના કરી છે. અને યુદ્ધ કોની વચ્ચે થાય છે, તો કે આશ્રવ અને જ્ઞાન વચ્ચે. જ્ઞાન આશ્રવને જીતી લે છે, જ્ઞાન છે તે આશ્રવને જીતે છે. આખા જગતને જીતીને જે અભિમાનમાં મદોન્મત્ત થયેલો આશ્રવ અહીંયા આ યુદ્ધભૂમિ ઉપર જ્ઞાન દ્વારા એ હારી જાય છે. એ આશ્રવ કેવો હતો, કે આખા જગતને જીતી અને અભિમાની થયો હતો એવો મદોન્મત્ત થયેલો આશ્રવ એ સંગ્રામની ભૂમિમાં આવીને ઉભો રહ્યો છે. પણ જ્ઞાન તો એના કરતા વિશેષ બળવાન છે. એના કરતા વિશેષ બળવાન યુદ્ધો હોવાથી એ જ્ઞાન આશ્રવને જીતી લે છે. અર્થાત અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આશ્રવને જીતે નહીં તો બંધ પડે, આશ્રવને જીતે નહીં તો બંધ પડે. એટલે આશ્રવને જીતી લે છે એમ કહેતા એ જ્ઞાન એવું પ્રગટ થયું છે કે એને હવે આશ્રવ થતા નથી. આશ્રવ થાય અને બંધ થાય એ વાત હવે રહી નથી, એવું એ જ્ઞાન છે. જ્ઞાન થતા હવે જે આશ્રવ એને ભ્રમિત કરતો હતો એવો આશ્રવ, ભાવ આશ્રવ હવે એને ઉત્પન્ન થતો નથી. દ્રવ્ય આશ્રવ તો આત્માથી જુદા જ છે, પણ ભાવ આશ્રવ કે જેના કારણે દ્રવ્ય આશ્રવ થાય છે, ભાવ આશ્રવ શું છે, એના પુણ્ય પાપના પરિણામ છે, એ રાગ દ્વેષના ભાવ છે, એને લીધે એને એવો ભાવ આશ્રવ થાય છે. ભાવ આશ્રવ જીવને થાય છે, પરનું લક્ષ કરતા સ્વભાવને છોડીને એ બહારમાં આવ્યો છે અને પરનું લક્ષ કરે છે તો એ વિકારી ભાવે પરિણમે છે. એમાં એને શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ થાય છે અને એમ પુણ્ય અને પાપના પરિણામ થાય છે. એ જ પછી ભાવ બંધ છે, એ જ ભાવ બંધ છે. અને આવા જે ભાવ આશ્રવ છે એના નિમિત્તે પેલા જળ કર્મ, જળ પરમાણુઓ ઉદગળ એ આવે છે, એનો આશ્રવ થાય છે, એટલે જળ આશ્રવ થાય છે. અને પછી એ રીતે ભાવબંધ ના નિમિત્તે પેલા જળ કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મ બંધાય છે. પણ જ્ઞાન એને એવા ભાવ આશ્રવ થવા દેતું નથી. જ્ઞાન ભાવ આશ્રવને જીતી લે છે, એટલે કે એવા રાગ દ્વેષના ભાવ રૂપે એનું પરિણમન થતું નથી. માત્ર એ શુભાશુભ ભાવને જાણનારો થાય છે, એટલે એને આશ્રવ થતો નથી, અને એમ એ આશ્રવને જીતી લે છે. એ વાત અહીંયા કરી છે. જ્ઞાનનું ઘણું મહાત્મ્ય અહીંયા દર્શાવ્યું છે કે જ્ઞાન છે તો જ એ આશ્રવને જીતે, અને આશ્રવ થાય તો પછી એને બંધ પડે, આશ્રવને જીતે તો એને બંધ ન પડે. અને એમ કરતા એ ઘણી નિર્જરા કરે છે. સમયે સમયે આવેલા કર્મના ઉદય ને નવા કર્મ બાંધ્યા વિના એ ટાળી દે છે, એટલે કે એની નિર્જરા કરી દે છે. અને એમ કરતા એને ઘણી શુદ્ધિ થાય છે. અને કેવળ જ્ઞાનને એ પ્રાપ્ત કરી લે છે, અને પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાનનો મહિમા અહીંયા દર્શાવ્યો છે કે જ્ઞાન જ એક એવી ચીજ છે કે જે જીવને આશ્રવથી બચાવે છે, આશ્રવ થવા દેતી નથી, અને એમ કર્મબંધ થતા નથી. હવે આ સામાન્ય અર્થ કર્યા પછીથી આમાં કેટલીક વાત બીજી છે, એ આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં આશ્રવ અધિકાર પાના નંબર 220 ઉપર આશ્રવ અધિકાર છે. એમાં હિંમતભાઈએ જે પંક્તિ કહી એના અર્થરૂપે અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મદ્રવ્ય એટલે જળ આશ્રવથી ત્રિકાળ જુદો છે. પરમાણુ રજકણો તો અજીવ અચેતન છે, અને એનાથી ચૈતન્ય મહાપ્રભુ આત્મા જુદો જ છે. તથા ભાવ આશ્રવ જે પુણ્ય પાપના વિકારી ભાવો, તેમનો સ્વભાવના આશ્રયે જેમણે નાશ કર્યો અને પરમ વિતરાગ ભાવને પ્રાપ્ત થઈ જેઓ પરમાત્મ પદ નમો સિદ્ધાણમ પદને પામ્યા, અર્થાંત મોક્ષ પધાર્યા, તેમને હું અતિન્દ્રિય આનંદની સુખની અભિલાષાથી નમન કરું છું. એટલે દ્રવ્ય આશ્રવથી ભિન્ન છે ભાવ આશ્રવ કરી નાશ થયા સિદ્ધ પરમાત્મા નમો તે સુખ આશ. પારા નંબર 221 ઉપર કહે છે કે વળી પરમાત્મા પદને પામ્યા તે આશ્રવથી પામ્યા એમ નથી. વ્યવહાર એ કઈ મોક્ષ માર્ગનું કારણ નથી, એનું ફળ નથી. વ્યવહારનું ફળ મોક્ષ માર્ગ હોય નહીં. અને એમ જે માને કે વ્યવહારથી મોક્ષ થાય એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા તો ભાવ આશ્રવ કરી નાશ, એટલે ભાવ આશ્રવ હવે એને થયા જ નહીં, એટલે કે પુણ્ય પાપરૂપ સમસ્ત આશ્રવોનો નાશ કરી પરમાત્મા પદને પામ્યા છે. નીચે પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ સત નામ શાશ્વત હોવા પણે છે ને, કાયમ હોવા પણે છે, એટલે સત શાશ્વત પણે છે. એ સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદ નું ઘર છે, એ જ નિજ ઘરમાં આવતો નથી. અને વ્યભિચારી થઈને, એટલે કે પોતાના ઘરને છોડીને, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં પરનું લક્ષ કરે છે, અને એમ એ પરમા સુખનો આભાસ જાણીને, એને સુખ માનીને એ રઝળે છે. જે સાચું સુખ નથી, સુખ આભાસ છે, એને સુખ જાણીને એ રખડે છે. સ્વને છોડીને બહાર નીકળ્યો છે, ઘરને છોડીને બહાર નીકળ્યો છે, એટલે એ પરલક્ષે વ્યભિચારી થયો છે એટલે કે અન્ય ભાવે થયો છે, વિકારી ભાવે થયો છે, વિભાવ ભાવે થયો છે, શુભાશુભ ભાવે થયો છે, અને એમ થતાં એને કર્મ બંધ થાય છે અને એમ એને ભવના ભ્રમણ થાય છે. પારા નંબર 222 ઉપર પહેલા પેરેગ્રાફમાં જ કહે છે કે હવે આશ્રવ પ્રવેશ કરે છે એટલે કે જેમ નૃત્યના અખાડામાં એટલે નાટકશાળામાં નૃત્ય કરનાર પુરુષ સ્વાંગ એટલે વેશ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આશ્રવનો સ્વાંગ છે, આ આશ્રવનો વેશ છે. પુણ્ય અને પાપ બેઉ આશ્રવ છે, નવા આવરણ આવવાનું કારણ છે. કર્મબંધ રૂપ નવા આવરણો જીવને આવે છે એનું કારણ આ આશ્રવ છે, આશ્રવને કારણે બંધ થાય છે એટલે નવા આવરણ આવવાનું કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો અંદર પાણી આવે છે તેમ ભગવાન આત્મામાં પુણ્ય પાપરૂપ છિદ્ર પડતા એ આવરણ આવે છે, સ્વર્ગ આદિનું આવરણ પુણ્યને કારણે આવે છે અને અસાત આવેદની આદિના આવરણ પાપ કર્મને કારણે આવે છે. જન્મ જરા અને મૃત્યુ એ બધા દુઃખના કારણો છે અને એવા દુઃખના કારણો એવા કર્મના આવરણને કારણે છે અને એવા કર્મના આવરણો એ પાપરૂપ છિદ્રને કારણે છે એટલે કે એવા આશ્રવને કારણે છે. કળશ 113 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એમાં ગુરુદેવ સમજાવે છે કે આશ્રવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો એને ભારે અભિમાન ચડી ગયું છે. શું અભિમાન આશ્રવને ચડી ગયું છે કે મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને 28 મૂળના પાળનારા એવા દિગંબર સાધુઓને દ્રવ્યલિંગીઓને પણ પછાડ્યા છે. પછાડ્યા છે એટલે કે એમને પણ આશ્રવ અને બંધ થયા છે. આશ્રવ અને અભિમાન કેમ ચડે? કેમ કે એવા દિગંબર સાધુઓ દ્રવ્યલિંગીઓને પણ જે મોટા વ્રતના ધરનારા છે એમને પણ આશ્રવ થયા છે ને આશ્રવ થયા છે તો બંધ થયા છે ને બંધ થયા છે તો ભવનું ભ્રમણ થયું છે એટલે એમને પણ મેં પછાડ્યા છે એમ આશ્રવને અભિમાન ચડી ગયું છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને મુનિઓને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. જો જેને સમ્યક્ત પ્રગટ થયું છે એની તો વાત નથી, જે જ્ઞાની છે એની અહીંયા વાત નથી. જ્ઞાનીને તો હવે એવા આશ્રવ થતા જ નથી, હવે એને તો મંદ કસાય થાય છે અને મંદ આશ્રવ થાય છે અને એને પણ એ તો પોતે પોતાની જ્ઞાન અને શ્રદ્ધા દ્વારા દૂર કરે છે એટલે કે પછી એને એવા આશ્રવ થતા નથી, બંધ પડતા નથી. પણ હજી જેને એવું જ્ઞાન પ્રગટ નથી થયું એની અહીંયા વાત લીધી છે કે એ ગમે તેવા શુભ ભાવમાં હોય, પાંચ મહાવ્રતના શુભ ભાવના પરિણામ થતા હોય છતાં પણ એમને પણ એ શુભ ભાવ દ્વારા ધર્મ થાય છે એવી માન્યતાને કારણે આશ્રવ થાય છે, એ મિથ્યાત્વ છે અને એમ એને ભવના ભ્રમણ થાય છે. એટલે અહીંયા કહે છે કે આખા જગત પર જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું એમ આશ્રવને ખૂબ મદ ચડી ગયો છે. અહીં કહે છે કે આવા એ આશ્રવને દુર્જય એટલે કે જેનો જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન બાણાવાળી જીતે છે. જ્ઞાનરૂપી બાણ દ્વારા એ આશ્રવને જીતી લે છે. આ જ્ઞાની છે એ આશ્રવને જીતે છે. પારા નંબર 223 ઉપર કહે છે શરૂઆતમાં કે જુઓ આશ્રવને અભિમાની યોદ્ધો કહો, આશ્રવને અભિમાની યોદ્ધો કહ્યો અને બોધને એટલે સમ્યક જ્ઞાનને દુર્જય કે જેને જીતી ન શકાય એવો દુર્જય, ધનુર્ધર્મ એટલે બાણાવાળી કહો અને બંને વચ્ચેના યુદ્ધની વાત લીધી. પુણ્ય પાપમાં એકાગ્ર થતા પ્રગટ થયેલો એ આશ્રવ વિકાર, વિભાવ, દુઃખ અને સંસારનું કારણ હતું. આશ્રવને લીધે એને વિકાર હતો. કેવો વિકાર હતો? કે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ, પરમાં એકત્વ બુદ્ધિ, પરમાં હુંપણાનો ભાવ, પરમાં મમત્વ બુદ્ધિ, પર મારું છે એવો પર તરફ સ્વામિત્વનો ભાવ, એમ એને વિકાર હતો. અને એવા ભાવે પરિણમતો હતો, એટલે એવા વિભાવ ભાવે એ પરિણમતો હતો, તેથી એને બંધ પડતો હતો, એને બંધ પડતો હતો. અને એ વખતે જ્યારે એવા ભાવે પરિણમતો હતો ત્યારે પણ એને આકુળતા અને આકુળતાને કારણે દુઃખ થતું હતું અને ભવના ભ્રમણ થતા હતા. એટલે એ રીતે પણ એને જ્યારે એ કર્મ ઉદયમાં આવતા ત્યારે પણ એને દુઃખનો જ અનુભવ થતો હતો. એટલે અહીંયા એમ કહ્યું કે પુણ્ય પાપમાં એકાગ્ર થતા પ્રગટ થયેલો એ આશ્રવ વિકાર, વિભાવ, દુઃખ અને સંસારનું કારણ હતું. તેને અવગણતા અને આનંદના નાથ ત્રિકાળી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતા કરતા જે જ્ઞાન અને આનંદ પ્રગટ થયા એણે પેલા આશ્રવને જીતી લીધા. જ્ઞાન એને કોઈ જીતી શકે નહીં, જ્ઞાન બધાને જીતી લે છે. સમ્યક જ્ઞાન, પોતાના સ્વરૂપના લક્ષ્ય થતું સમ્યક જ્ઞાન, એ જ એકમાત્ર દુર્જય છે, એટલે કે જેને કોઈ જીતી શકતું નથી, જે બધાને જીતી લે છે, એવું એ સમ્યક જ્ઞાન આશ્રવને પણ જીતી લે છે. એટલે કે હવે એને આશ્રવ થતા નથી. અને એમ થતા પછી એક પછી એક ક્રમશઃ સંવર અને નિદ્રા પણ પ્રગટ થાય છે. આશ્રવ નથી અને પૂર્વના કર્મનો જે ઉદય આવે છે, પૂર્વના કર્મનો સ્થિતિબંધ હવે પૂરો થતા એ ઉદયમાં આવીને ખરી જાય છે. તે વખતે આશ્રવ નથી એટલે એને સંવર છે, અને એ વખતે નવા કર્મ બંધાતા નથી માટે એ સાચા અર્થમાં નિર્જરા છે. કૃપાળુ દેવ જેને સકામ નિર્જરા કહે છે. નિર્જરા તો થાય જ છે, દરેક સમયે સમયે કોઈ ને કોઈ કર્મ ઉદયમાં આવે છે અને એ ખરી જાય છે, એટલે એ નિર્જરા તો થાય જ છે. પણ જે સમયે કર્મ ઉદયમાં આવે છે એ જ સમયે એનું લક્ષ્ય કરીને આ જીવ ભાવ આશ્રવ અને ભાવ બંધ એમ નવા કર્મ બંધન કરે છે, તેથી એને સાચા અર્થમાં નિદ્રા થતી નથી કે પેલી સ્થિતિબંધ પૂરો થતા વિપાક નિદ્રા થઈ છે એનો લાભ એને મળતો નથી. જે સ્થિતિબંધ પૂરો થતા આ નિદ્રા થઈ એનો લાભ તો ત્યારે જ મળે કે જ્યારે એ નવા કર્મ ન બાંધે, તો જ એ લાભ કહેવાય. એટલે કે સંવરની દશા હોય તો સાચા અર્થમાં નિર્જરા થાય, અને આવી સંવરની દશા થવામાં આશ્રવ ન થાય તો જ એ શક્ય બને. એટલે જ્ઞાન છે એ એવા આશ્રવ થવા દેતું નથી. શુભાશુભ ભાવ જે આશ્રવ રૂપે પ્રવેશે છે એને એ જીતી લે છે, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા થઈને. એટલે એને એવા બંધ પડતા નથી. ધ્યાનમાં છે, પોતે પોતાના સ્વરૂપમાં છે, ત્યારે બહારમાં પરનું લક્ષ્ય થતું નથી, અને પરનું લક્ષ્ય થતું નથી એટલે કોઈ આશ્રવ નથી, સંવરની દશા વર્તે છે, અને એ વખતે કર્મની ઘણી નિર્જરા થાય છે. મુનિઓ ઘણી નિર્જરા કરે છે પોતાના સ્વરૂપમાં જઈને, સ્વરૂપના આશ્રય મુનિઓ ઘણી નિર્જરા કરે છે, અને એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ એ રીતે થતા એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી એનો મોક્ષ થાય છે. કેમ કે આત્માનો સ્વભાવ, વસ્તુ સ્વભાવ જે પૂર્ણ ચૈતન્ય કંદ પ્રભુ છે તેમાં દ્રષ્ટિ અને એકાગ્રતા થતા જે જ્ઞાનધારા અને આનંદધારા પ્રગટ થઈ તે દુર્જય બોધ બાણાવળી છે. એ જ બોધ છે, એ જ સમ્યક જ્ઞાન છે, એ જ દુર્જય બાણાવળી છે, એ જ દુર્જય ધનુર્ધર છે કે જે આશ્રવને જીતી લે છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પરદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આશ્રવ છે. પરદ્રવ્યના અવલંબનથી, પરદ્રવ્ય છે એનું લક્ષ્ય કરીને જે ભાવ થાય છે એ ભાવ ભાવ આશ્રવ છે. પરદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આશ્રવ છે. પોતાનું સ્વદ્રવ્ય ભગવાન આત્મા ચેતન એનું લક્ષ્ય છોડીને એવા પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળીને જે પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે અને તેમાં એ જોડાય છે, એટલે કે એમાં એકાગ્રતા કરે છે, એકરૂપતા કરે છે, મમત્વ કરે છે, એકત્વ કરે છે, એમાં સ્વામિત્વ કરે છે અને એવા શુભાશુભ ભાવરૂપે પરિણમે છે તો આશ્રવ થાય છે અને એમ થતા ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. પરદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આશ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન બાણાવળી જીતી જ લે છે. પરદ્રવ્યના અવલંબનથી થતી દશા આશ્રવ છે અને સ્વદ્રવ્યના અવલંબનથી થતી દશા છે તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે. અવલંબન કોનું કરે છે, સ્વનું કરે છે કે પરનું કરે છે, તે પ્રમાણે જીવની દશા થાય છે. સ્વનું અવલંબન લે છે, પોતાના સ્વરૂપમાં જાય છે તો એને આશ્રવ થતા નથી, અને પરદ્રવ્યનું અવલંબન કરે છે, પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે, એના આશ્રયે જાય છે તો એને આશ્રવ થાય છે. જીવને જો એટલી જાગૃતિ હોય કે હું મારા સ્વરૂપમાં રહું છું, એ જ મારો સ્વભાવ છે અને એ જ મારું કર્તવ્ય છે, એમાં જ મને આનંદ છે અને સુખ છે, અને એમ થતા મને આશ્રવ નથી થતા, અને પરનું લક્ષ્ય કરું છું, સ્વરૂપને છોડીને બહારમાં જઉં છું, પરનું લક્ષ્ય કરતા શુભાશુભ ભાવપણે પરિણમું છું તો આશ્રવ થાય છે, બંધ પડે છે અને એમ સંસારનું ભ્રમણ થાય છે. આટલી વાતને એ બરાબર વારંવાર વિચારે અને એમ એ જાગૃતિ લાવે તો પેલા કર્મના ઉદયો એને આશ્રવ નહીં કરાવે. કર્મના ઉદયો આવ્યા છે, એ બધું પર છે, એ પરમા છે, એનું લક્ષ્ય નહીં કરતા પોતે સ્વનું લક્ષ્ય કરી અને સંવર ભાવે રહી શકશે. આ જ એક રીત છે આશ્રવ જીતવાની, બીજી કોઈ રીતે આશ્રવ જીતાય નહીં. સ્વના લક્ષ્ય પરિણમન થાય તો જ આશ્રવ જીતાય, તો જ આશ્રવ જીતાય. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ એટલે જ્ઞાન એ જીતી લે છે. અવલંબન બદલાય છે, કેવી રીતે બદલાય છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું મહાત્મા આણીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એ સ્વનું અવલંબન લે છે. બસ આટલું જ કરતા એને હવે પરનું અવલંબન રહેતું નથી, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળ્યા એટલે હવે એને પર સાથે જોડાણ થતું નથી, અને એમ થતા એને હવે આશ્રવ થતા નથી, એમ એ આશ્રવને જીતી લે છે. આ એક જ આશ્રવને જીતવાનો અથવા તો બીજી રીતે કહીએ હટાવવાનો પ્રકાર છે, એકમાત્ર આ જ રીત છે. ચોથા પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં કહે છે કે સ્વસંવેદન પૂર્વક પ્રગટ થયેલા સમ્યક જ્ઞાનની વાત છે. અહીંયા તો શેની વાત કરી છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્વિકાર સ્વસંવેદન પ્રગટ થયું છે ત્યારે સમ્યક જ્ઞાન થયું છે, એવા સમ્યક જ્ઞાનની અહીંયા તો વાત કરી છે કે એ જ્ઞાન છે તે આશ્રવને જીતનારું છે. પુણ્ય પાપના ભાવથી રહિત એક જ્ઞાયક ભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સંકિત ધારા, આનંદ ધારા, સ્વસંવેદન ધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતી લે છે, અને આ જ ધર્મ છે. આનું નામ ધર્મ. હવે આ જ્ઞાન બાણાવળી કેવો છે? તો કહે છે કે ઉદાર ગંભીર મહોદય, એટલે કે એ જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે. આશ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો કાઢી આપે એવો છે. એક વખત સ્વનો આશ્રય કર્યો પછી અંદરમાંથી જે બળ આવે છે એ બળ બધા કષાયોને જીતી લે એવું હોય છે. એની સામે કોઈ કષાય ઉભા રહેતા નથી. એક વખત માત્ર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એક વખત જ, ફક્ત એક વખત સ્પર્શે છે, અને જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે, અને જે શ્રદ્ધાન એને રહે છે, પછી પરિણતિ બદલાય છે, એને સ્વદ્રવ્યનું જ લક્ષ રહે છે, એની પરિણતિમાં ભગવાન આત્મા જ એને દેખાય છે, એટલે એ બહારમાં ગમે તે કાર્ય કરતો દેખાય છતાંય વાસ્તવમાં તો એ પોતે પોતાના સ્વરૂપનું જ લક્ષ કરી રહ્યો છે. આવી એ અદ્ભુત દશા હોય છે. એટલે એક વખત એવા સંકિતને પ્રગટ કરે છે તો પછી એના કષાયો મોળા પડી જાય છે, અનંતાનુબંધી કસાય જાય છે, અને પછી વધારે આગળ પુરુષાર્થ કરતા વારંવાર પોતાના સ્વરૂપમાં જતા એને બીજો કષાય પણ જાય છે, અને પછી આગળ વધતા એ ત્રણ કષાયનો અભાવ કરે છે, અને પછી આગળ વધતા તો બધા કષાયનો અભાવ કરે છે. આ બધું થાય છે ત્યારે બાહ્યમાં જે કંઈક બદલાવ આવે છે એને આપણે બાહ્ય ચારિત્ર કહીએ છીએ, દેશ ચારિત્ર કે પછી મુનિનું ચારિત્ર એમ કહીએ છીએ. પણ જે કંઈ થાય છે એ તો બધું પોતે પોતાના સ્વરૂપમાં કરે છે. આખો પુરુષાર્થ સ્વરૂપમાં થાય છે, સ્વરૂપમાં લીનતા થાય છે, અને પછી સ્વરૂપમાં સ્થિરતા થાય છે. આવો પુરુષાર્થ થાય છે, અને એમ એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ જ્ઞાનધારા, સંકિત ધારા, આનંદની ધારા છે એ જ એકમાત્ર, એટલે કે સ્વાનુભૂતિ એકમાત્ર આ જીવને કર્તવ્ય છે. બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા એનું મહાત્મા લાવતા કહે છે કે ભગવાન આત્મા અંદર એકલો આનંદ અને પુરુષાર્થનો દરિયો છે, સ્વભાવનો અનંતો સાગર છે, ગુણોનું ગોદામ છે, એમાં અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી પડી છે. આવા ચૈતન્ય રત્નાકરમાં નિમગ્ન થઈને જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતવા જેટલો જોઈએ તેટલો પુરુષાર્થ પૂરો પાડે એવો છે. વળી તે ગંભીર છે. ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓનો પિંડ છે. તેના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન અનંત શક્તિઓ સહિત ઉછળે છે તેવું ગંભીર છે. અનંત ગુણ છે એ જ અનંત શક્તિઓ છે. ભગવાન આત્મા અનંત શક્તિનો ધારક છે, અને એવી અનંત શક્તિ સદાય ત્રિકાળ રહેલી છે. એ અનંત ગુણોનું પરિણમન સદાય ત્રિકાળ એવું ને એવું શુદ્ધ થઈ રહ્યું છે. પણ એનું લક્ષ જાય ત્યારે ને, એનું લક્ષ એક તરફ જાય અને એવા અનંત ગુણોના એક રૂપ પરિણામને એ અનુભવે ત્યારે એને ખબર પડે ને. એની દ્રષ્ટિ જ એવા ભગવાન આત્મા તરફ થઈ નથી, પછી એવું એ અનંત સામર્થ્ય છે એનો વિકલ્પ પણ એને ક્યાંથી આવે, એનો વિચાર પણ ક્યાંથી આવશે? એના સંબંધી કોઈ વિચારણા ચાલુ થાય, મનોમંથન ચાલુ થાય એમ પણ ક્યાંથી બને? અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓનો પિંડ છે, તેના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન, ભગવાન આત્માના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન અનંત શક્તિઓ સહિત ઉછળે છે, એવું ગંભીર છે. તેના આનંદ આદિ સ્વભાવો સાથે જ ઉછળે છે. સુખ શાંતિ આનંદ 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 નિરાકુળ આનંદ એવો ભગવાન આત્મા અંદર બિરાજે છે અને એનું અનંત ગુણોનું પરિણમન એક રૂપ માત્ર આનંદ સુખ શાંતિનો અનુભવ કરાવનારું છે, એમાં બીજું કાંઈ નથી. અને કેવું છે? અપાર, એનો કોઈ પાર ના આવે એવું અપાર 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 છે. છદ્મસ્ત આવરણમાં રહેલા અલ્પજ્ઞ જીવો તેનો પાર પામી શકતા નથી તેવો તે ભગવાન આત્મા છે. છદ્મસ્ત એટલે હજી જેને જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ પડ્યા છે, એટલે કે એની એવી દશા છે, કર્મ તો ક્યાં નડે છે, કર્મ એને ક્યાં નડે છે, હજી એને જ્ઞાન નથી પ્રાપ્ત થયું, પૂર્ણ જ્ઞાન નથી પ્રાપ્ત થયું, એને પણ આપણે છદ્મસ્ત કહીએ છીએ. પણ જેને એક વખત એવા સ્વાદનો અનુભવ થયો છે એ તો પછી એવો જ પુરુષાર્થ કરે છે અને એમ એને આશ્રવ થતા નથી, એમ એને આશ્રવ થતા નથી, એમ એ આશ્રવને જીતી લે છે. અહીંયા પારા નંબર 224 ઉપર કળશ 113 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે અહીં નૃત્યના અખાડામાં આશ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે, તેથી અહીં રસવત અલંકાર વડે શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતે છે. આ ભાવાર્થની વાત છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, શુભ અને અશુભ ભાવ, શુભાશુભ ભાવ છે તે અશાંત રસ છે, આશ્રવ છે તે અશાંત રસ છે, અને ભગવાન આત્માના જ્ઞાન અને ધ્યાન તે શાંત રસ છે. અહીં છે તો શાંત રસનું, અકસાય રસનું, ઉપશમ રસનું, વિતરાગ રસનું વર્ણન, પણ અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને વર્ણન કર્યું છે. શું વર્ણન કર્યું છે? કે જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતે છે. આ જ્ઞાનરૂપી ધનુર્ધર બાણાવળી અજય યુદ્ધો જેને જીતી ન શકાય તેવો અજય છે, એવો યુદ્ધો છે, અને સામે બીજો મદથી ભરેલો આશ્રવ રૂપી યુદ્ધો છે. એટલે એમ એ યુદ્ધભૂમિની કલ્પના કરી અને પછી એ વીર રસ દ્વારા આ બધા શાંત રસ, અકસાય રસ, ઉપશમ રસ, વિતરાગી રસનું વર્ણન કરી દીધું છે. વાત તો કરવી છે અકસાયની, શાંતની, ઉપશમની, વિતરાગતાની, પણ અહીંયા એક અલંકાર કર્યો છે વીર રસનો, અને વીર રસના અલંકાર દ્વારા જાણે કે બે યોદ્ધા લડતા હોય એ રીતે આખું વર્ણન કર્યું છે કે જ્ઞાનરૂપી બાણાવળી આશ્રવને જીતે છે. મૂળ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નિમગ્ન થતા આશ્રવ મટે છે. ચૈતન્ય સ્વરૂપમાં દ્રષ્ટિ કરતા પોતાના સ્વરૂપનો અનુભવ થતા એને આનંદ, અલૌકિક આનંદ અને જ્ઞાનનો અનુભવ થાય છે. એ નિર્મળ પર્યાય છે, પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવી શુદ્ધ નિર્મળ પર્યાય છે. અને એવી પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે કોઈ આશ્રવ થતા નથી, ત્યારે કોઈ આશ્રવ હોતો નથી, ત્યારે કોઈ વિભાવ ભાવ નથી, કોઈ વિકારી ભાવ નથી, ત્યારે પરનું લક્ષ્ય જ નથી, ત્યારે પરનું લક્ષ્ય જ નથી. જેની દ્રષ્ટિ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા તરફ ગઈ છે એને તો આનંદ જ હોય છે, સદાય આનંદ હોય છે, બીજું કાંઈ હોતું નથી. એક વખત પણ જેણે અનુભવ કર્યો છે એને હંમેશને માટે આનંદ 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 જ હોય છે. કોઈ પણ સ્થિતિ હોય, ગમે તેવા બાહ્યમાં દુઃખના કારણો હોય, પણ એની શાંતિનો ભંગ થતો નથી. ભગવાન આત્માને જેણે જાણી લીધો છે, અનુભવ્યો છે, એને હવે કોઈનો ભય નથી, કોઈનો ડર નથી, કોઈ ચિંતા નથી, એટલે એને તો આનંદ અને શાંતિ હંમેશા રહે છે. આ જીવે એકમાત્ર એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. પ્રભુ અંદરમાં ભગવાન આત્મા બિરાજે છે, ચેતન મહાપ્રભુ જ્ઞાનનો સાગર અંદરમાં રહ્યો છે ને, અને એ જ્ઞાનનો સાગર ક્યાં કુટસ્થ છે, એનું તો પરિણમન છે, એના અનંત ગુણોનું પરિણમન, અનંત પર્યાય રૂપે અને અનંત પર્યાય પણ એક રૂપે અનુભવાય એવી છે, અને એ અનુભવ એનું લક્ષ્ય કરતા થાય છે. મહાપુરુષોએ આવો અનુભવ કર્યો છે, સમ્યક દ્રષ્ટિ જીવોએ આવો અનુભવ કર્યો છે. આમાં કાંઈ કોઈ કલ્પિત વાત નથી. જેમણે આ વાત કરી છે એમણે અનુભવ સહિતની વાત કરી છે. એમને કાંઈ અસત્ય બોલવાનું, અસત્ય લખવાનું કે અસત્ય કહેવાનું પ્રયોજન નથી. માત્ર કરુણા કરીને એ વાત કરી છે કે પ્રભુ અમે તો આવો અનુભવ કર્યો છે, તું પણ એવો અનુભવ કર, એ દ્વારા તને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે, તારા ભવના ભ્રમણ મટી જશે, તને આશ્રવ નહીં થાય, તું ક્રમશ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને તારા મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરીશ. એમ એ વાત મુનિઓએ મહાપુરુષોએ કરુણા કરીને અનુભવ સહિત જે પ્રાપ્ત કર્યું છે એનો વિસ્તાર કરતા કહ્યું છે. આ રીતે, આ રીત છે, આ વિધિ છે, એ રીતે તું તારા સ્વરૂપમાં જા અને એવા આનંદને પ્રાપ્ત કર. અને એનું મહાત્મ દર્શાવવા માટે અનેક પ્રકારે એનાથી થતા લાભની વાત કરી છે. અહીંયા પણ એ જ વાત લીધી છે કે પ્રભુ ભગવાન આત્માનું લક્ષ્ય કરતા આશ્રવ જીતાઈ જાય છે, એ વાત કરી છે. કહે છે કે મૂળ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નિમગ્ન થતા આશ્રવ મટે છે અને જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય છે. અહીં આ વાતને અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને કહ્યું કે જ્ઞાન આશ્રવને જીતે છે. પારા નંબર 225 ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભલભલા 11 અંગના પાઠીઓને પણ મેં પછાડ્યા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આશ્રવ સમરાંગણમાં આવી ઉભો છે, પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાન યોદ્ધો, જેને પોતાના સ્વરૂપનું સંચેતન છે, જે પોતાના સ્વરૂપને અનુભવે છે, જેની ચેતના પ્રકાશી રહી છે એવો જ્ઞાન યોદ્ધો એનાથી, એટલે કે પેલા આશ્રવથી મહાબળવાન છે, ઘણો બળવાન છે, તે સ્વરૂપનો આશ્રય કરીને આશ્રવને જીતી લે છે, આશ્રવને મિટાવી દે છે. પોતાના અનંત બળ સ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન પર્યાયમાં મહાબળવાન યુદ્ધો થયો. વસ્તુ સદા અનંત વીર્ય સંપન્ન જ છે. આ તો એના આશ્રયે પર્યાયમાં મહાબળવાન યુદ્ધો થયો એની વાત છે. ભગવાન આત્મા તો સદાય અનંત વીર્ય સહિત જ છે અને એવું વીર્ય તો એને ઉલસી જ રહ્યું છે, પણ એનું લક્ષ્ય એણે કર્યું નથી એટલે પર્યાયમાં હજી એનો અનુભવ એને થયો નથી. એટલે એવા પુરુષાર્થ, એવા વીર્યની વાત અહીંયા લીધી છે કે એનું વીર્ય એવું ઉછળી રહ્યું છે કે એ સદાય વિજયી થાય છે, એની સામે કોઈ ટકતું નથી. ભગવાન આત્માનું લક્ષ કરતા અંદરમાં જે વીર્ય ઉછળી રહ્યું છે, એ વીર્યની સામે, એ બળની સામે જગતને કોઈ પદાર્થ ટકી શકતો નથી. એટલે કે કોઈ પદાર્થ એને મોહિત કરી શકતો નથી. એક વખત અંતરદ્રષ્ટિ થઈ પછી મોહનીય કર્મ જાય છે. પહેલા દર્શન મોહનીય જાય છે અને પછી ચારિત્ર મોહનીય જાય છે. એવું અનંત વીર્ય એને અંદરમાં પડ્યું છે, પણ એનું એ લક્ષ કરે તો એને પર્યાયમાં એ પ્રગટ થાય ને. અહીંયા એ વાત લીધી છે. આ તો એના આશ્રયે પર્યાયમાં મહાબળવાન યુદ્ધ થયો. એના આશ્રયે એટલે અનંત વીર્યના આશ્રયે એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યુદ્ધ થયો કે તે આશ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી, જે પર્યાય પરનું લક્ષ કરવા વાળી હતી, રાગમાં ઢળતી હતી, તેને અંતરમાં વાળી એટલે કે નવી પર્યાય હવે જે ઉત્પન્ન થઈ તે સ્વરૂપના લક્ષ થઈ છે. જ્ઞાન સ્વરૂપમાં મગ્ન થતા એ અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ કહો, એ તો સિદ્ધ પરમેશ્વરના સમાન જ છે. ભલે એને વર્તમાનમાં હજી પૂર્ણતા પ્રગટ ન થઈ હોય, વર્તમાનમાં હજી કર્મરૂપી મલિનતા હોય, તે છતાં પણ ભગવાન આત્મા શક્તિ અપેક્ષાએ, સામર્થ્ય અપેક્ષાએ તો સિદ્ધ સમાન જ છે, પરમેશ્વર ભગવાન સમાન જ છે. અને એવા પરમેશ્વરપણાને એ પર્યાયમાં પ્રગટ કરી શકે એવો છે. એટલે તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આશ્રવોનો નાશ કરી પરમાત્મા પદ, સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની આ વાત છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાન આનંદ સ્વભાવી એક ચિન્હ માત્ર ભગવાન આત્મા છું. પુણ્ય પાપ એ મારું સ્વરૂપ નથી, એ મારું સ્વરૂપ હોય નહીં, એ મારું કર્તવ્ય પણ નથી. એમ જાણીને જે સ્વરૂપના અંતરમાં નિમગ્ન થાય છે, એકાગ્ર થાય છે, તે આશ્રવને જીતે છે અને એ જ ધર્મ છે. તો આજે આપણે કળશ 113 અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ દેવર તે જયતે પ્રણભુ પદ દેવર તે જયતે